હવે જો આમ છે તો નહીં પક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે એમ કહીને શ્રીમાન અમૃતચંદ્રાચાર્ય નહીં પક્ષના ત્યાગની ભાવનાના 23 કૌશ્લોક કાવ્યો કહે છે. નહીં પક્ષનો ત્યાગ થાય છે, નિર્દય જ્ઞાનનો ત્યાગ થાય છે, વિકલ્પનો ત્યાગ થાય છે, નિર્વિકલ્પનું ગ્રહણ, ઇન્દ્રિય જ્ઞાનનો ત્યાગ, અતિન્દ્રિય જ્ઞાનનું ગ્રહણ, એવી સ્થિતિ અનુભવ થતા થાય એ શ્લોક કહે છે. શ્લોક બહુ સારો છે, બહુ શ્લોક બહુ સારો છે.
દ્રવ્ય જ્ઞાન હોય છે, લશ્કરના
પરિણામ પણ જ્ઞાનમય થાય છે. દ્રવ્ય અબદ્ધ છે, પર્યાય પણ અબદ્ધ થઈ જાય છે. દ્રવ્ય અકર્તા છે, પર્યાયમાં પણ સાક્ષાત અકર્તા થાય છે. દ્રવ્ય જ્ઞાતા છે, પર્યાય પણ જ્ઞાતા થાય છે. દ્રવ્ય નિર્મોહી છે, પર્યાય પણ નિર્મોહ દશાને પામે છે. દ્રવ્ય વિતરાગી છે તો પર્યાયમાં પણ રાગનો દ્વેષ કે વિતરાગનો પ્રગટ થાય છે. દ્રવ્ય સુખમય છે તો પર્યાયમાં પણ સુખ પ્રગટ થાય છે. જેવું દ્રવ્ય અને એવી જ પર્યાય પ્રગટ થાય છે એટલે એ વિકલ્પ રહિત થાય છે ત્યારે તેને આનંદનો અનુભવ થાય છે. કારણ તત્વ અને કાર્ય તત્વ બે શુદ્ધ જ હોય છે, એનું નામ જ્ઞાની કહેવાય. કારણ શુદ્ધ ને કાર્ય શુદ્ધ એમ નથી. પ્રથમ દ્રષ્ટિ અપેક્ષા લેવી, જ્ઞાન અપેક્ષાનો વિચાર ન કરો. જો દ્રષ્ટિ પ્રાપ્ત થવા પહેલા જ્ઞાન અપેક્ષા એ પણ હજી કર્મનો બંધ છે, ભલે અનુભવમાં અવધનો અનુભવ થયો પર્યાયમાં, તો પણ કર્મનો બંધ છે. પર્યાયમાં ભલે અંશે વિતરાગ દશા થઈ પણ અંશે તો રાખશે ને, એમ કોઈ પણ પ્રકારે ક્યાંય પણ વિચાર નહીં કરો. જેવું સામાન્ય એવું વિશેષ થઈ જાય છે, સામાન્યથી વિશેષ જુદું પડતું નથી. અને જે સામાન્યથી વિશેષ જુદો પડે તે સામાન્યનો વિશેષ નથી, એ જળનો ભાવ છે, કર્મક્રંતાઓ છે. એટલે કેસે ચીજ સ્વરૂપ જીવતો ચીજ સ્વરૂપ છે, એમ કેસે જ્ઞાન સ્વરૂપ જીવતો જ્ઞાન સ્વરૂપ છે. દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણેય જ્ઞાન સ્વરૂપ છે. દ્રવ્ય જ્ઞાન સ્વરૂપ અને પર્યાય માં જ્ઞાન એવું આત્માનું સ્વરૂપ નથી. જેમનું ચિત્ત વિકલ્પ જાણથી રહીત શાંતિથી નિર્વિકલ્પ થયું છે, વિકલ્પથી રહીત તો નિર્વિકલ્પ થયું છે ને, નિર્વિકલ્પ તત્વ છે ને પર્યાયમાં કોણ નિર્વિકલ્પ થયું છે. એવા થયા થતા છે ને, વર્તમાનમાં એક દશા પ્રગટ થઈ નિર્વિકલ્પ ધ્યાનની, વિકલ્પનો વ્યય થયો ને, નિર્વિકલ્પ ધ્યાન આવ્યું ને, સાક્ષાત અમૃત ને તે છે. જે વિકલ્પની હાજરીમાં દુઃખનો વેદન હતો, વિકલ્પ છૂટી ગયો પર્યાયમાંથી, પર્યાયમાં નિર્વિકલ્પ દશા થઈ. પર્યાયમાં નિર્વિકલ્પ એટલે ખંડ જ્ઞાન પણ ગયું, અખંડ જ્ઞાન પ્રગટ થયું, રાગ પર ગયો ને વિતરાગ અંશ પ્રગટ થયો, તો સાક્ષાત અમૃત ને પીવે છે. પ્રત્યક્ષ સાક્ષાત એટલા માટે કહ્યું કે જેને અનુભવ થાય એ પોતે જાણી શકે છે, ને કોઈને પૂછવાની જરૂર નથી. એ 206 ગાથામાં છે, એ સુખ તું જાણશે એ વખતે બીજાને ન પૂછે, એમ અનુભવના કાળમાં સાક્ષાત અમૃત ને પીવે છે. ત્યાંથી મોક્ષ માર્ગ શરૂ થાય છે. ત્યાં સુધી બધી વિકલ્પ ચાર છે, કાંઈ નથી, કાંઈ પ્રાપ્ત થયું નથી એમ જાણવું, ત્યાં સુધી પ્રત્યક્ષ અનુભવ ન થાય, આનંદ નજર ના આવે, ત્યાં સુધી કાંઈ જાણ્યું નથી. માટે સાક્ષાત અમૃત ને પીવે છે. ફળ કહ્યું, વિકલ્પ ગયો, નિર્વિકલ્પ દશા થઈ, એનું ફળમાં શું કે આનંદનો અનુભવ આવે છે. આ જેવું સામાન્ય એવું વિશેષ થઈ ગયા છે. કેવી રીતે અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાય જાણી, એના જેવો હું છું એમ જે જાણે, ધર્મો નાશ પામે છે. જેની દ્રષ્ટિ આત્મા ઉપર ગઈ, આત્માને જે જાણે છે એ જ્ઞાન જ જાણી શકે, અજ્ઞાન ના જાણી શકે. અજ્ઞાન નો વિષય નથી, રાગ નો વિષય નથી, ઇન્દ્રિય જ્ઞાન નો વિષય નથી. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, તો એ જ્ઞાન જ પ્રગટ થાય. એમાં એમાં અજ્ઞાન પ્રગટ થાય ને રાગ પ્રગટ થાય ને વિકલ્પ એમ હોય જ નહીં, તો પ્રગટ જ ન થાય. એટલે અર્યંતના દેવ ઉપર એને જાણે છે, પોતાના આત્માને પણ એવો જાણે છે, ચેતન ચૈતન્ય ચિત્તવર્તન, પછી પછી અભેદ થતો જાય છે, પછી ત્રણ પ્રકારના ભેદથી સમજાવીને સંકેલે છે. પેલા વિસ્તાર કર્યો દ્રવ્ય પર્યાયનો, પછી દ્રવ્યમાં ચેતનાના મેળવે છે, ચૈતન્ય પણ દ્રવ્યમાં મેળવે છે, બધું દ્રવ્યમાં અંતરલીન કરે છે. કેમ કે બધું સમાય છે, એ બધું દ્રવ્યમાં સમાય છે. દ્રવ્યનું પેટ બહુ મોટું છે, ચૈતન્ય નામનો ગુણ એ પણ સમાય જાય અંદર, અને ચેતના પર્યાય પણ એમાં સમાય છે, પણ લીન થઈ જાય છે ત્યારે દ્રવ્ય પર્યાયનો ભેદ દેખાતો નથી. ત્યારે મોહ ક્ષય થાય છે, એટલે પર્યાયમાં મોહ રહે અને આત્માનો અનુભવ થાય ત્રણ કાળે બનતો નથી, નિર્મોહ દશા થાય છે. આ એક મોટામાં મોટી ભૂલ થાય છે જીવોની, કે જ્યાં સુધી પરિપૂર્ણ વિતરાગ દશા ન થાય ત્યાં સુધી પર્યાયમાં રાગ તો છે ને, આટકર્મનો બનતો છે ને, પર્યાયમાં થોડું ગુંજતો છે ને, લાઈટ ખોટી છે તદ્દન, એમ છે જ નહીં. પેલા અધ્યાત્મ પ્રમાણ પ્રગટ થાય છે. આપણી વાત થઈ ગઈ બધી, અબધ તો હતો પણ પર્યાય અબધ થયો છે, એટલો જ આત્મા છે. કેટલી પર્યાયમાં વિતરાગતા પ્રગટ થાય, આત્મા શ્રી આત્માથી અભેદ થાય છે, એટલો જ આત્મા છે. બાકીનો ભાગ એ આગમ પદ્ધતિમાં જાય છે. આગમ પદ્ધતિ એ આગળની કરવાની, અધ્યાત્મ પદ્ધતિ આગળ કરવાની, ને અધ્યાત્મ પ્રમાણ થાય એને આગળ કરવાનું અને પાછળ રાખવાનું. છે ખરો વિષય નથી એમ નથી, એ તો જ્ઞાની ધર્મીને બધું ખબર હોય, પણ એ મુખ્ય નથી. એ ગૌણ થઈ ગયું છે અત્યારે. મુખ્ય દ્રવ્ય શુદ્ધ ને પર્યાય શુદ્ધ એ મુખ્ય એમ. દ્રવ્યની મુખ્યતામાં પર્યાયની શુદ્ધતા થાય છે, એ શુદ્ધતા મુખ્યતા છે. અશુદ્ધતા ગૌણ થઈ છે નહીં નથી એમ, એ પર્યાયમાં દેખાતી નથી. અશુદ્ધતા પર્યાયમાં દેખાતી નથી, પર્યાયમાં પણ શુદ્ધતાનો જ અનુભવ થાય છે, એવું સામાન્ય અવશેષ. બધા કળશ મચ્છી સ્વરૂપ જીવતો છે, સ્વરૂપ એ સામાન્ય વિશેષ છે, એ પુરૂપ નહીં થાય છે એની વાત છે. અને 143માં પણ એ જ લેશે, 143માં પણ એ જ લેશે. આખું અધ્યાત્મ પ્રમાણ, અધ્યાત્મ પ્રમાણ કયો કે ધ્યેયપૂર્વક, એકી વાત છે. 16મી ગાથામાં એ લીધું છે. રાગને યાદ નથી કર્યું, નિશ્ચય રત્નત્રીના પરિણામ બસ. પ્રમાણ જ્ઞાનમાં પણ મેં લીધું, અને વ્યવહાર નિયમમાં પણ નિશ્ચય રત્નત્રીના પરિણામ જ લીધા, વ્યવહાર રત્નત્રીના પરિણામ લીધા નથી. પ્રમાણનો એક ભેદ વ્યવહાર, પ્રમાણ જ્ઞાનનો એક ભેદ વ્યવહાર છે ને, પણ સદભૂત વ્યવહાર લીધો, સદભૂત વ્યવહાર એમાં ના આવે. 16મી ગાથા ચારિત્રની છે, 14મી દ્રષ્ટિની, 15મી જ્ઞાન પ્રદાન, 16મી ચારિત્ર પ્રદાન. ખરેખર એમ લાગે છે કે કોઈ પૂર્ણા સંસ્કાર કા વર્તમાનની એવી અપૂર્વ યોગ્યતા, ત્યારે એને બુદ્ધિપૂર્વક જ્ઞાનમાં વાત આવે અનુભૂતો પછી. બાકી અસદભૂતનો પક્ષ હોય એને આ ખ્યાલમાં ના આવે. કે દ્રવ્ય એવી પર્યાય થાય એટલો જ આત્મા છે. દ્રવ્યના સ્વભાવથી જુદી પર્યાય થાય એ આત્મા જ નથી, અનાત્મા માં જાય. એના માટે આપણે ત્રણ વાત કરીએ છીએ. આત્માને આશ્રય રાગ થતો નથી, રાગ આત્માને દૂષિત કરતો નથી, રાગ આત્માનો અભેદ થતો નથી, માટે અનાત્મા છે. વિકલ્પ છૂટો, નિર્વિકલ્પ ધ્યાન આવ્યું ત્યારે સાક્ષાત કહીએ છીએ. એ પરિણામમાં ફરી ગયો, ફેર પડી ગયો, પરિણામમાં ફેર પડે છે. દ્રવ્ય તો જેવું છે તેવું રહે છે, પ્રયોજન તો એને પર્યાયનું છે, સુખનું છે ને પ્રયોજન. સાક્ષાત અમૃત પીવે છે, બોલો. સોગાની જી કહેતા તો વો તો સુખ પીના હૈ, જ્ઞાન કી જરૂર નહીં હોતો, કેવલ ને રોગાડે સબ દિખા દેગા, ગણિત જાયગા, બસ જાણવાની ઉપેક્ષા આપે. આ પીઠિકા બાંધી, જે 20 શ્લોક આવે છે ને એની આમાં પીઠિકા બાંધી હતી. પીઠિકા એટલે બધું આવવાનું છે એનો સાર, કે દ્રવ્ય ને પર્યાય એક જાત થાય છે, ત્યારે અનુભવ થાય છે. દ્રવ્યથી પ્રિય જુદી હોય અનુભવ નથી. જ્યાં સુધી કઈ પણ પક્ષપાત રહે છે, કઈ પણ રાગ રહે છે, ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મળતો નથી, દુઃખ મળતું નથી, રાગ દ્વેષ મળતા નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય ત્યારે વિતરાગ દશા થઈ જાય. બોલો, આ દશાની વાત કરે છે. દ્રવ્ય તો વિતરાગી છે પણ દશા વિતરાગી થાય છે. વિતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિરીકલ થાય છે. જો સ્વરૂપની જે શ્રદ્ધા છે, વ્યવહાર શ્રદ્ધા નથી, આ નિશ્ચય શ્રદ્ધાની વાત છે. વિતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિરીકલ થાય છે. એ વિતરાગ કયું છે? વિતરાગતામાં શ્રદ્ધા નિરીકલ થાય છે, અનુભવમાં શ્રદ્ધા નિરીકલ થાય. સવિકલ્પમાં શ્રદ્ધા નિર્વિકલ્પ ન થાય. અનુભવ પહેલા શ્રદ્ધા નિર્વિકલ્પ ન હોય.
અનુભવમાં શ્રદ્ધા સમ્યક
સમ્યક થાય છે. અનુભવમાં સમ્યક દર્શન પ્રગટ થાય છે. નિર્વિકલ્પ સમ્યક દર્શન, શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે એટલે સમય દર્શન થાય છે. વિતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા, જેવું સ્વરૂપ છે, શુદ્ધાત્માનું જેવું સ્વરૂપ છે એવું શ્રદ્ધા પ્રગટ થાય છે વિતરાગ દશા થઈને. કેમ કે વિકલ્પ ગયો તો રાગ ગયો, નહીં પક્ષમાં રાગ હતો, અને નહીં પક્ષનો વ્યય છે તો રાગ ગયો તો વિતરાગ દશા થઈને, તો એમાં વિતરાગ દશા થઈ તો એવો અનુભવ થયો તો શ્રદ્ધા નિર્વિકલ્પ થઈ ગઈ. હું તો અકર્તા એવો જ્ઞાયક જ છું, અકર્ણ એવો જ્ઞાયક જ છું, બસ થયો તે થયો. પછી સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતિન્દ્રિય સુખ અનુભવાય છે. એ સાક્ષાત અમૃત હતું ને, નોર્થ કેનું અતિન્દ્રિય સુખ અનુભવાય છે. ઇન્દ્રિય સુખ હતું નહીમાં દુઃખ, એ અતિન્દ્રિય સુખ પ્રગટ થયું. વ્યવહાર શ્રદ્ધા એ રાગ છે, એ શ્રદ્ધા જ નથી, મિથ્યાતું છે. સમ્યક દર્શન પહેલાની જે વ્યવહાર શ્રદ્ધા કહેવાય ને, નવતત્વનું શ્રદ્ધાન, તે વ્યવહાર શ્રદ્ધાન, દેવગુર શાસ્ત્રનું શ્રદ્ધાન, એ રાગ છે, એ શ્રદ્ધા નથી. શ્રદ્ધાનો વિષય તો કાં સ્વ ને કાં પર બે જ હોય છે. જો અનુભવપૂર્વક શ્રદ્ધાનો વિષય ના આવ્યો આત્મામાં, તો એ પર મારું એમ જ શ્રદ્ધા મારી યાદ કરે, જાણેલાનું શ્રદ્ધા, એમાં કાંઈ નથી વાતો. એવું તો અનંત વાર કર્યું, દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન, નવતત્વનું શ્રદ્ધાન અનંત વાર કર્યું, આત્માનું શ્રદ્ધાન પણ વિકલ્પાત્મક કર્યું, નિર્વિકલ્પ થઈને અનુભવ કરીને જે થવું જોઈએ એ ન થયું, એમાં બાકી નહીં તો સંસાર છે. સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે, અતિન્દ્રિય સુખ અનુભવાય છે, એમ કોઈને પૂછવાની જરૂર નથી, અનુભવાય છે પોતાને એમ. નૈથી સમજાવતા આવ્યા છે અત્યાર સુધી, ચૌદમી ગાથામાં પણ બે નૈથી સમજાય, ચૌદમી ગાથા વિવાદ ને આમ છે નીચે ને આમ, એમ આખા શાસ્ત્રમાં નૈથી સ્વરૂપ સમજાવે છે. આખા શાસ્ત્રમાં કરતા કર્મધિકારમાં શું પહેલેથી છે, પણ પછી હવે કહે છે કે નૈનું કામ નથી આપ, જ્ઞાનથી અનુભવાય છે આત્મા, નૈથી નહીં. નાયક નિરો છે પાર. હવે આ ટુકારમાં તો એને એક શ્લોકમાં કહી દીધું, નહીં પક્ષપાતને છોડીને સ્વરૂપ મુક્ત થાય ને વિકલ્પ છોડે ને અનુભવ થાય. હવે એક એક કવચ બનાવીને કયા કયા પ્રકારના નયો પ્રથમ ઉત્પન્ન થાય છે અને નયો કેમ ચાલી જાય છે અને નયો ચાલી જાય પછી એ વખતે શું થાય, એ કળશમાં એક એક કળશમાં ફળ શું આવે પાછું, એમ કહેવા માંગે. નહીં જાય વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં ના બે વિકલ્પ જાય તો દ્રવ્યને પર્યાયમાં શું થાય છે એ હવે કહે છે. હવે વીસ કળશમાં નહીં પક્ષને વિશેષ વર્ણવે છે, વિશેષ વર્ણવે છે એટલે ટૂંકાણમાં કહી દીધું, આવા સમસ્ત નહીં પક્ષોને જે છોડે છે એટલે તત્વવેદી તત્વનો જાણનાર એટલે અનુભવનાર સ્વરૂપને પામે છે. જો એક એક શ્લોકની અંદર માલ પીરો છે, બે જીવ કર્મથી બંધાયેલો છે એવો એક નહીંનો પક્ષ છે, અનાદિકાળથી કર્મનો સંબંધ જીવને થયો છે એમ, પર્યાયને થયો છે એમ લખ્યું નથી, થયો છે પર્યાયને કર્મનો સંબંધ, કેમ કે જેમાં ચિકાશ હોય એની હારે એક ક્ષેત્ર આવતા સંબંધ બંધ થાય. પણ ભગવાન આત્મા તો લોકો વિતરાગી મૂર્તિ છે, એની હારે કર્મ બંધ ન થાય, પણ પરણમે છે એટલે ઉપચારથી પાલ થાય. આ કલ્પમાં એમ કહેવા માંગે કર્મથી બંધાયેલો છે એમ એક નૈક્ય છે, બીજી નૈક્ય છે કે જીવ કર્મથી બંધાયેલો નથી, છે નથી આવ્યું ને બે પ્રતિપક્ષ આવ્યું ને એવો બીજા નૈનો પક્ષ છે. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે, ચિત્ત સ્વરૂપ કેવો છે સામાન્ય વિશેષ, ઓ હા એટલું સામાન્ય નહીં લેવાનું, સામાન્ય વિશેષ બે લેવું, ચિત્ત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ જીવ વિશે બે નવના બે પક્ષપાત છે એમ. ચિત્ત સ્વરૂપ જીવ તો દ્રવ્ય પ્રિય સ્વરૂપ છે ને, તો બે નહીં લાગુ પડે ને, એકમાં તો એક જ નહીં લાગુ પડે, તો આ તો બે નહીં વાળું છે, તો બે તો બે ને વિષય કરે છે, નહીં બે નહીં એક નહીં પર્યાય ને વિષય કરે છે કે કર્મથી બંધાયેલો છે, એક નહીં દ્રવ્યને વિષય કરે છે કર્મથી બંધાયેલો નથી. એવા વિકલ્પ ઉત્પન્ન કરે છે કે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે એવું સ્વરૂપ નથી, જીવ કર્મથી બંધાયેલો છે એવું સ્વરૂપ જ નથી. ક્યારે કેને જોવામાં આવશે, જો આગળ હવે આમ ચિત્ત સ્વરૂપ જીવ છે બે નવીના બે પક્ષપાત છે, જે તત્વવેદી જોયું આત્માનો અનુભવ કરનાર વિનાયકની સન્મુખ થઈને આત્માનો અનુભવ કરે છે એને શું છે, એને શું ભાષે છે કે વસ્તુ સ્વરૂપનો જાણનાર એટલે અનુભવનાર પક્ષ રહીત છે, પક્ષપાત રહીત છે, બે રહ્યોના બે વિકલ્પથી રહીત છે, તેને નિરંતર હંમેશા પોતાનો જીવ જે સ્વરૂપ જ છે, અર્થાત તેને ચિત્ત સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર ઉભો હોય છે. દેવમાં ચિત્ત ચેતન છે અને મૂળમાં ચેતન ને પર્યાયમાં ચેતના છે. ચેતન ચૈતન્ય ને ચેતના સ્વરૂપ આત્મા અનુભવાય છે. દેવમાં ચેતન અને પર્યાયમાં ચેતન રાગ એવો અનુભવાતો નથી. બહુ સરસ વાત છે, આ જરા સમજવા જેવું છે. જો બધ નીકળી ગયો, અબધ થઈ ગયો પર્યાયમાં, અંશે આપણે કાલ વાત થઈ હતી કે અનુભવના કાળમાં જેમ અબધ ધિકાળી રહ્યો છે એમ પર્યાય પણ અબધ રૂપે અનુભવાય છે. ધિકાળ અબધ રૂપે અનુભવાય છે અને પર્યાય બધ રૂપે અનુભવાય છે એમ નથી. બધ તો મોહના સદભાવમાં બધો હોય, મોહનો અભાવ થયો, નિર્મોહ દશા થઈ, પર્યાયમાં નિર્મોહ થઈ તો એને કર્મનો બંધ હોય? એ તો સંવર્ણ જ્ઞાની પર્યાય છે, એ તો ચેત સ્વરૂપ જીવ ચેત સ્વરૂપ છે. સૂક્ષ્મ વાત છે. અનુભવ પહેલા તો એને નક્કી કર્યું હતું કે દ્રવ્ય અબદ્ધ અને પર્યાય કર્મથી બંધાયેલો. એ અનુભવમાં પણ એવું આવે ના આવે નથી, જુદું આવે, પંચાધ્યાયમાં આવે છે કે જીવ કરતા ભોગતા હો જીવ સનો કે પરનો, કરતા ભોગતા હો કે ન હો, તાત્પર્ય તો આ છે કે જ્ઞાન સ્વરૂપ જીવ તો જ્ઞાન સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે. એટલે શું થયું, કરતા ભોગતા હો કે ન હો, એમ આવશે બે બોલું, સમજી ગયા? એટલે કે દુઃખનો ભોગતા છે દ્રવ્ય અપેક્ષા એ અભોગતા છે, એવું સ્વરૂપ નથી. એ તો નૈતિક જેવું સ્વરૂપ કહ્યું એવું અનુભવમાં ના આવે, અનુભવમાં જુદું આવે છે. એટલે તો એ નયોને છોડે ત્યારે અનુભવ થાય બેન. નયો તો સમજાવવા માટે હતો પ્રથમ. અનાદિ મિથ્યા દ્રષ્ટિને કર્મનો સંબંધ છે એ વાત સાચી છે, પણ અનુભવ થયા પછી કર્મના સંબંધવાળી પર્યાય જણાય કે કર્મના અબંધવાળી પર્યાય જણાય, એમ તમને પૂછું છું. મિથ્યાત્વની પર્યાય હતી ત્યારે દર્શન મોહનો સંબંધ હતો હોય ને, અને સમ્યક દર્શન થયું ત્યારે દર્શન મોહનો સંબંધ હોય ને, તો પછી પર્યાય કેવી જણાણી? સમ્યક દર્શન, તો એને એ બંધાણી છે, એ તો પર્યાય મુક્ત થઈ ગઈ. ખરેખર તો શ્રદ્ધા અપેક્ષા એ મુક્તિ થઈ ગઈ બેન,
બરાબર, એકદમ બરાબર.
નિર્મોહ દશા થઈ, ભાવ નિર્મોહ, તો સામે દર્શન મોહ ન હોય, કર્મથી બંધાયેલ છે એ પર્યાય. જરા વિચાર એવું છે, વિચાર કારણ તત્વ ને કાર્ય તત્વ બે બે શુદ્ધ છે. શુદ્ધ ને અશુદ્ધ ની વિકલ્પના ઈચ્છા દ્રષ્ટિને અવશ્ય આવે છે. વિકલ્પના એટલે વિરુદ્ધ કલ્પના, એટલે એવું જેમ છે એમ નથી, બોલે છે જાણે છે એવું નથી. એ શાસ્ત્રમાં કેમ લખ્યું કે એનો પક્ષ છોડવા છોડાવવા માટે, નિષેધ કરવા માટે લખ્યું છે. કર્મનો બંધ છે એનો નિષેધ કર. એ કર્મનો બંધમાં અબંધ કેમ થાય પર્યાયમાં? કે દ્રવ્યની સન્મુખતા, દ્રવ્યની જે સન્મુખ પર્યાય થાય છે સંવર્ણની, એ બંધાય છે કે મુકાય છે? હા બેન,
મુક્ત છે.
તો સંવરમાં આત્માનો અનુભવ થાય કે આશ્રમમાં અનુભવ થાય? તો સંવર તો પ્રગટ થયો, સાક્ષાત અમૃત પીએ એટલે શું? આશ્રમમાં અમૃત નો ભાગ થાય? એ શ્લોક બહુ ઊંચો લાગે છે, ઘણો ઊંચો લાગ્યો છે. અત્યારે જે ચાલતી વાત છે એના કરતા તદ્દન જુદા પ્રકાર. વિરુદ્ધ કલ્પના છે એમ, શાસ્ત્રોના શાસ્ત્રો ભેડા છે કે દ્રવ્ય શુદ્ધ ને પર્યાય શુદ્ધ, શાસ્ત્રો આ ભેડા છે એમાં કે નહીં? વિરુદ્ધ કલ્પના કેવું સ્વરૂપ જ નથી. જીવ જ્ઞાન રૂપે જ પરિણમો છે, કોઈ કાળે મિથ્યાત રૂપે પરિણમો જ નથી. એ વાત છે. શુદ્ધ અને અશુદ્ધ ની વિકલ્પના મિથ્યા દ્રષ્ટિની હંમેશા હોય છે. અને તત્વવેદી તો એમ જાણે છે કારણ તત્વ ને કાર્ય તત્વ બે શુદ્ધ છે. વ્યાખ્યા બહુ સારી ચાલી હતી. બોલો રવિન્દ્ર બાર નીકળ્યો મોટરમાં, બાજુમાં ફેરી કે ભાઈ આહા, આ તો કોઈ જિંદગીમાં સાંભળી નથી અને આ કોઈ પદ્ધતિ જુદા પ્રકારની શ્લોકમાં આવી ગઈ. સાચી વાત છે, વિચારવા જેવું છે. સીધી વાત છે, દ્રવ્ય શુદ્ધ ને પર્યાય શુદ્ધ આથી જ વાત છે. સંસારીને તો એમાં જોઈ ને
વિરુદ્ધ કલ્પના છે.
વિરુદ્ધ કલ્પના પાણી સ્વભાવે શીતળ અને પર્યાય ઉષ્ણ, વિરુદ્ધ કલ્પના છે.
પાણી
જાણે અને પાણી જે જાણે શુદ્ધ જાણે શીતળતા આવે, પણ પર્યાય દ્વારા તો દ્રવ્યનો નિર્ણય થાય છે. શીતલ પર્યાયના અનુભવ દ્વારા સ્વભાવ શીતલ છે એમ અનુભવ થાય છે. ઉષ્ણના અનુભવ દ્વારા પાણી શીતલ છે સ્વભાવ અનુભવ થતો નથી. એમ દ્રવ્ય કેવું છે એ કેમ ખબર પડે કે આનંદ નો અનુભવ આવે ત્યારે ખબર. ઓહો, આ તો આનંદ મૂર્તિ છે, દુઃખ તો છે નહીં આત્મા. પર્યાય દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. પર્યાય એની જાત ને થાય ને ત્યારે દ્રવ્યને પ્રસિદ્ધ કરે. અગ્નિની વાત છે, આધ્યાત્મ પ્રમાણની વાત છે. અધ્યાત્મ પ્રમાણની ગાથા લીધી ને આપણે, એટલા માટે ચોલમી ગાથાનો સ્વાધ્યાય કર્યો, એટલા માટે છે. અનંત કાળથી સાચું રહ્યું છે. દ્રવ્ય શુદ્ધ ને પર્યાય શુદ્ધ, કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ એમ છે. એમ છે, એ તો નિષેધ કરવા માટે લખ્યું છે. કર્મથી બંધાયેલો છો, તારી મૂર્ખાઈથી કર્મનું બંધ થયો છે. હવે તો મૂર્ખાઈને છોડી દે, સ્વભાવને જો અને પછી પર્યાયને જો ને, તો પર્યાય બંધ દેખાશે કે અબધ. સમ્યક દર્શન ની પર્યાય બંધ કે અબધ હું પૂછું છું.
100% અબધ છે.
એને જૂના કર્મ નો તો અભાવ થઈ ગયો, પણ નવા કર્મ નો બંધ થાય એવું નિમિત્તપણોમાં નથી. માટે સમ્યક દર્શન તે આત્મા છે, અનુભૂતિ તે એમ કહ્યું. ભિન્ન છે કે અભિન્ન? કે અભિન્ન અભિન્ન છે, જાત એક છે ને. રહસ્યવાળી વાત છે. જો એકલા દ્રષ્ટિના વિષય પર ચડી જાય તો આ વાત એને ગમે નહીં. કહું છું અડાડે ગમે નહીં. ક્યાં ક્યાંથી આવ્યું? કયા સ્વરૂપ છે? દ્રવ્ય શુદ્ધ દેખે છે, એ પર્યાય શુદ્ધ થયા વિના દ્રવ્ય શુદ્ધ છે દેખે કોણ? જીવ કર્મથી બંધાયેલો છે એવો એક નયનો પક્ષ છે, વિકલ્પ છે. અને જીવ કર્મથી બંધાયેલો નથી એવો બીજા નયનો પક્ષ છે. આ બે વાત એને સાચી લાગે છે, પણ એક વાત સાચી છે ને બીજી વાત ખોટી છે. એમ વ્યવહાર નહીં નું નિરૂપણ જેટલું હોય તેને અસત્ય જાણી તેનું સિદ્ધાંત છોડવું
એકદમ બરાબર.
એ તો પાઠ છે, વ્યવહાર અવતાર છે. તો વિજ્ઞાન બીજા તરીકે છે, વ્યવહાર નહીં જેટલું અમે નિરૂપણ કર્યું હોય તે કર્મથી બંધાયેલો છે, પણ એનું સિદ્ધાંત કરવા એવું નથી. છોડજે,
છોડવા જેવું છે,
છોડવા
જેવું
છે નથી. જે સ્વરૂપ જીવ તો જે સ્વરૂપ છે અનુભવ તત્વ એની ઓ લેખું છે, શાસ્ત્ર પાઠે નથી લેખું. શાસ્ત્ર પાઠે નથી, તત્વવેદી છે, અનુભવી છે. આત્મા નો અનુભવી એ તો હેરગાને જે સ્વરૂપ જીવ તો જે સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ જીવ ચારે બાજુ જ્ઞાન, ચારે બાજુ આનંદ, ચારે બાજુ શુદ્ધતા. જ્યાં જોઉં ત્યાં શુદ્ધતા, જ્યાં જોઉં ત્યાં શુદ્ધતા દેખાય છે. ગોળ દ્રવ્ય કલ્પણ ને ગુણે ગયો અને પર્યાય પણ ગયું, એ જ કે છે. જ્ઞાન સ્વરૂપ જીવ તો જ્ઞાન સ્વરૂપ છે. જીવ સ્વનો કે પરનો કરતા પૂરતા હો કે ન હો, સમજી ગયા? ભાઈ જ્ઞાન કરાયું, જ્ઞાન કરાયું પછી જ્ઞાન સ્વરૂપ જીવ તો જ્ઞાન સ્વરૂપ. તાત્પર્ય છે એમ, તાત્પર્ય આ છે. આ અબદ્ધ થઈ ગયો ચિત્સ્વરૂપ જીવ, ચિત્સ્વરૂપ છે ને એ પર્યાય અબદ્ધ. પર્યાયમાં બંધન છૂટી ગયું, મુક્તિ થઈ ગઈ પર્યાયની. દ્રવ્યનું અવલંબન કરે એ પર્યાય મુક્ત થાય, કોઈથી બંધન થાય નહીં, એને હોય જ નહીં બંધન. બંધન હતું ગયું, બંધન હતું ગયું. શાસ્ત્ર નો ભણવાનું તાત્પર્ય તો વિતરાગતા છે, ભોઈ છે ને મોહી નથી. મોહીનો નાશ થઈ ગયો હોય એમ કે છે, રાગનો નાશ થઈ ગયો, કરતા ભોગતાનો નાશ થઈ ગયો એમ કે છે. એક એક શ્લોક વિચારવા જેવો છે, એક એક શ્લોક બધામાં એમ લેવું. પર્યાય અબદ્ધ થઈ એમ લેવું ને, લીધું ને એમ. મોહી છે ને મોહી નથી, તો પર્યાયમાં મોહી નિર્મોહી થાય છે. અનુભવની મુખ્યતા થી છે, અનુભવની મુખ્યતા થી છે. તત્વવેદી શબ્દ મૂક્યો છે બસ, અહીંયા વિચારી લો
બરાબર.
શાસ્ત્ર પાછી નથી લખ્યું, તત્વવેદી છે. તત્વનો જાણનાર, અનુભવનાર ઈ કે છે. જે સ્વરૂપ જીવ તો જે સ્વરૂપ છે. હવે કોઈ એમાં તર્ક કરે કે બે વિકલ્પ ગયા પણ બંધ ક્યાં ગયો? વિકલ્પ છોડે છે ને, સ્વરૂપ તો જેવું છે એવું રહી ગયું બધો બધું કે નહીં? આ તો તર્ક, આપણે તર્ક કરીએ ને સમજવા માટે કે નયોના પક્ષપાત વિકલ્પ છૂટી ગયા પણ બંધ ને અબધ સ્વરૂપનું છે એ તો રહીએ. પર્યાય છે એ બધ છે કે અબધ? હું પૂછું છું.
પોતે અવધ છે
તો પછી એ પર્યાય જીવની છે
બરાબર.
બધ ને અબધ ને જેનું કોને જ્ઞાને, એ જ્ઞાન ની પર્યાય બંધનરૂપ છે કે મુક્તરૂપ?
મુક્તરૂપ.
એ વાત છે. એ પછી ભલે ને બંધન ને જાણે પણ બંધન ને ભીન જાણે, અબધ પર્યાય ને અભેદ જાણે આત્માથી. એવું ભેદ જ્ઞાન ચાલુ રહીએ ને પછી હું બંધાણો છું એવું શ્રદ્ધાંત નથી આવતું. બધા બધું જ્ઞાતા છે પણ જ્ઞાતા છે તો પર્યાય છે ને, એ પર્યાય બંધાણી છે કે મુક્ત પર્યાય છે? અતિન્દ્રિય જ્ઞાન ની પર્યાય મુક્ત છે બેન. અતિન્દ્રિય જ્ઞાન માં જ્ઞાતા પણ પ્રગટ થાય, ઇન્દ્રિય જ્ઞાન માં જ્ઞાતા પણ ક્યાં છે? તો કરતા પણ છે. ઇન્દ્રિય જ્ઞાન માં તો કરતા બુદ્ધિ છે. મને તો એ શ્લોક એટલો પ્રિય લાગે છે. કોઈ કોઈ આચાર્ય કોઈ કોઈ વખતે કેવી વાત કરી નાખે છે કે એમ લાગે આપણને કે આ વાત તો કોઈ શાસ્ત્રમાં નથી, એવી વાત કરી નાખે. જેમ કેશન આચાર્ય ભગવાને અકારક અવેદક ઊંચામાં ઊંચી 320 ગાથામાં દેવસેન આચાર્ય કે આત્મામાં વ્યાગવાદનો અભાવ છે એ માણે કહ્યું. વિરુદ્ધ કલ્પના છે, મિથ્યા દ્રષ્ટિની પાછળ શબ્દ મિથ્યા દ્રષ્ટિ વાપરું, એ મિથ્યા દ્રષ્ટિની વિરુદ્ધ કલ્પના એવું સ્વરૂપ નથી. એમ કે પાણી દ્રવ્ય શીતળ અને પર્યાય ઉષ્ણ એવું સ્વરૂપ નથી, એ પાણી જ નથી. એવું પાણી ન હોય એમ, દ્રવ્ય ને પર્યાય શીતળ હોય એમના પાણી પીવામાં કામ આવે, ત્રસા છીપાય કાર્યસિદ્ધિ તો દ્રષ્ટિના વિષય ને આશ્રય થાય છે, એનો એ તો પ્રશ્ન જ નથી. પણ જયારે દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે, દ્રષ્ટિ નિર્મળ થાય છે, અબદ્ધ થાય છે દ્રષ્ટિ. ખરેખર 100% મુક્તિ થઈ ગઈ શ્રદ્ધા અપેક્ષા. પછી એને બધું જ્ઞાન તો છે, અધ્યાત્મ પદ્ધતિ ના આવ્યા પછી આગળ પદ્ધતિનું જ્ઞાન તો હોય છે, કેમ કે થોડું રાગ થાય છે, થોડું કર્મનો મત છે, નિર્જરે છે. નિર્જરા ક્યારે થાય? કે હોય તો નિર્જરા થાય ને, બંધાયેલું છે હજી પર્યાયની સાથે, કર્મ બંધાયેલું છે માટે નિર્જરા થાય, જેનું જ્ઞાન વર્તે છે. એ કઈ આઠે કર્મ નો અભાવ થઈ ગયો એવી ક્યાં જાણે છે?
આઠે કર્મ નો અભાવ છે એમ તો જાણે છે,
એમ જાણે છે. હા, મારા નથી એમ જાણે છે, એટલે આઠ કર્મ નો અભાવ થઈ જાય છે.
અભી અભાવ હૈ એસા ભી જાણતા હૈ ઓર માનતા હૈ,
માનતા હૈ બરાબર,
ઓર અભાવ હો હી જાયેગા.
એક એક કોષ મળે, એક એક કોષ આપણે લેશું, એક એક કોષ.
એ બહુ સારી વાત કરી કે જે બધને જાણે છે એ પોતે કેવો છે, એ જ્ઞાતા કેવો છે.
બધને જાણે છે, આપણે કબૂલ કરી કે કર્મનો બંધાયેલો છે એમ તત્વવેદી જાણે છે. તો જે જાણે છે એ અંશ જે છે તેમાં જાણપણું છે, બે દયનું, બે દયનો જ્ઞાતા છે એમ આવશે. સમજી ગયા? પક્ષપાત રહી. તો એ જે જાણે છે એ જ્ઞાન ની પરે બંધાયેલી છે કે મુક્ત?
મુક્ત.
એ પર્યાય સંવાદ નિગ્રહ રૂપ છે, એ કઈ આશ્રમ બંધરૂપ નથી. આશ્રમ બંધવાળી પર્યાય અંધારી આંધળી પર્યાય જાણે, બે દયોને જાણે, જ્ઞાન જાણે છે, શુદ્ધ જ્ઞાન જાણે છે. શુદ્ધ જ્ઞાન મુક્ત થઈ ગયું છે. શુદ્ધ જ્ઞાન મુક્ત છે બેન,
શુદ્ધ જ્ઞાન છે.
હા, શુદ્ધ જ્ઞાન છે, એ શુદ્ધ જ્ઞાન છે, આત્મિક જ્ઞાન છે.
કેવડી જેવો છે,
કેવડી જેવો છે. હા, તો કેવડી જેવો છે તો એ જ્ઞાન મુક્ત હોય કે બંધારણ?
મુક્ત, મુક્ત સમ્યક જ્ઞાન બરાબર.
આવું નહીં થાય છે
બરાબર,
નો પક્ષ નથી. હો, નહીના પક્ષ ની વાત નથી, ધ્યેય નો પક્ષ નહીં, જ્ઞેય નો પક્ષ નહીં. વિતરાગી જ્ઞાન છે. કેવળ વાંચવાથી, સાંભળવાથી બધનો જ્ઞાતા છું. તો બંધાયેલી પર્યાય હું પૂછું છું કે બંધાયેલી પર્યાય બધને જાણે, બધા બધને બે નો જ્ઞાતા લેવો છે ને? બધો લેશે 143 માં બે નયોનો જ્ઞાતા છે. તો દ્રવ્યને બંધની પર્યાય હોય એ દ્રવ્યને જાણે કે અબદ્ધ છું?
એ તો કોઈને ન જાણે, પોતાને ન જાણે ને અબદ્ધને ન જાણે.
કોઈને ન જાણે, બધા બધ બેને ન જાણે, જ્ઞાતા છે એ મુક્ત પર્યાય છે. શુદ્ધ જ્ઞાન બેન મુક્ત છે,
મુક્ત છે બરાબર.
ઇન્દ્રિય જ્ઞાન બંધાયેલું હતું, બંધ હતું. લખવું લાગે
લખી
ઇન્દ્રિય જ્ઞાન ભાવબદ્ધ રૂપ છે ને, આત્મામાં આત્માનો વિષય નથી કરતું. તો જળ અચેતન કહ્યું ને, તો પછી ભાવબંધ કહ્યું નહીં? તો બંધાયેલું હોય એ બે નહીં જાણે, બે નહીં ના વિષય ને. આપણો સ્વાધ્યાય હમણાં હમણાં આ વચન બાર નીકળ્યા જ કરે છે.
સરખા જવાબ આપને બહુ અચ્છા દે. આ તર્ક હતો ને કે બધા બધ પણું છે તો બેને બે ધર્મો ને જાણે છે, એનો જવાબ બહુ સારો આવ્યો. જે જાણે છે એ પોતે એ કોણ છે? એ કેવો છે?
જાણનાર કેવો છે? બંધાયેલો છે કે મુક્ત થયેલો જાણે?
મુક્ત થયેલો જાણે. એટલે આખો અધ્યાત્મ પ્રમાણ સ્વજ્ઞેય
છે, અને એમાં શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું છે. અતિન્દ્રિય જ્ઞાન એ બધા બધે બેને જાણે. બધમાં બે પ્રકાર છે, અંશે અબદ્ધ છે ને પર્યાય, એને પણ જાણે. આપણે કહેતો દોષ ગુણ અને ગુણી ત્રણે એ કોણ ના પાડે છે? એ તો સ્વરૂપ છે, પણ જાણે કોણ? બદલાયેલી પ્રિય જાણે, ઇન્દ્રિય જ્ઞાન જાણે, બધા બધને આંધળું છે. ત્રણ પક્ષ લીધા છે, એ પક્ષપાતી જીવ નથી જાણતો, પક્ષપાત છૂટી ગયો, તત્વવેદી છે એ જાણે છે. બેને નો જ્ઞાતા છે, કોણ ના પાડે? બેને નો જ્ઞાતા છે એટલે અબદ્ધ નો જ્ઞાતા કોણ છે? મને બતાવો ને, અબદ્ધ ને કોણ જાણે છે? બધા એ લોકો જાણે અબદ્ધ ને?
બિલકુલ નહીં. અબદ્ધ
પેલા અહીંથી લે ને,
અહીંથી શરૂ થાય છે બધું.
બે નહીં જાણે, બે નહીં વિશે ને, પણ અબદ્ધ પરમાત્માને કોણ જાણે? બધા એ પ્રિય જાણે, ભુક્ત થઈ ગઈ છે બેન. દૈવને આપણે તેને જે સ્વરૂપ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે. તો નિરંતર બંધાયેલો જીવ અનુભવાય છે કે જ્ઞાન સ્વરૂપ જીવ અનુભવાય છે?
જ્ઞાન સ્વરૂપ છે,
આખો દ્રવ્યમાં પર્યાય છે.
સામાન્ય વિષય છે,
જેમ અર્યંત ના દ્રવ્યમાં પર્યાયને જાણીને અહીંયા એને જાણે છે તો મોક્ષ થાય છે. આ એવો દ્રવ્યમાં પર્યાય વાળો જો આખા સમયસારમાં દ્રષ્ટિ પ્રદાન વાત કર્યા પછી તે ગુરુ જ્ઞેયની વાત લઈ લે છે, એ સ્વરૂપ જ છે.
સ્વરૂપ જ છે, જેને ધ્યાવતા ધ્યે જેવું જ જ્ઞેય જણાય છે.
હા, એમ જ હોય. ભાવાર્થ વ્યવહારના પક્ષવાળાને ધ્યેયના સ્વરૂપની ખબર હશે અને જ્ઞેય નવું થાય છે એના સ્વરૂપની ખબર હશે. પક્ષ છે ભાવાર્થ. આ ગ્રંથમાં પ્રથમથી વ્યવહારનીને ગૌણ કરીને અને શુદ્રીને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે, બરાબર. આ શાસ્ત્રમાં દ્રષ્ટિ પ્રધાન કથન છે મુખ્ય. ચૈતન્યના પરિણામ વર નિમિત્તે અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કરતા આવ્યા છે, લક્ષણાવવા માટે ગૌણ કરે છે. અને જીવને એટલે સામાન્ય જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર કયો છે એ રીતે જીવ પદાર્થને ટીકાળી દેવું. શુદ્ધ નિત્ય અભેદ ચૈતન્ય માત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્રનો પણ પક્ષપાત કરશે. એ પક્ષપાત ક્યાં સુધી? એ કે ત્યાં સુધી પર્યાય શુદ્ધ ન થાય ત્યાં સુધી. પર્યાય શુદ્ધ થાય એટલે પક્ષપાત છૂટી જાય. દ્રવ્ય તો શુદ્ધ હતું જ, પણ શુદ્ધનો વિકલ્પ છે એ ખોટો છે. એ વિકલ્પ ટળીને શુદ્ધજ્ઞાન પ્રગટ થાય ત્યારે બેનું જેવું સ્વરૂપ છે એવું જાણવા માં આવ્યું. વિષયનો પ્રતિબંધ છૂટી ગયો. આ વિષયનો પ્રતિબંધ છે અહીંયા અનુભવના કાળે દ્રૌપદી એક સાથે જણાય, યુગપત જણાય. ટીચરાચાર્ય એટલે લીધું કે મોક્ષનું કારણ થયું, મોક્ષ એ ન થયો. શુદ્રીનો પણ પક્ષપાત કરશે તે પણ શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહીં પામે. જો જેવો આત્મા છે શુદ્ધ છે નિત્ય છે અભેદ છે, આ દ્રષ્ટિના વિષયનો પક્ષ પણ બાધક છે.
દ્રષ્ટિમાં બાધક,
દ્રષ્ટિમાં બાધક છે. દ્રષ્ટિ પ્રગટ ન થાય બેન, કે કેટલીક વાર વાત આવે છે કે કેવળ અનુભવ ગમી આ વાત છે, એવી આ વાત આમાં જે કળશો માં ગુપ્ત ચમત્કાર, ગુપ્ત ચમત્કાર,
ગુપ્ત ચમત્કાર,
ગુપ્ત ચમત્કાર ભરેલો છે. સ્વાદ નહીં પામી, હું શુદ્ધ છું, એક છું, અભેદ છું, દ્રષ્ટિના વિષયનો પક્ષ થઈ ગયો ને, વિકલ્પ આવ્યો ને, જ્ઞાન નથી ને. જ્ઞાન થાય તો પક્ષ હોય નહીં, તો જ્ઞાન તો નિર્મળ થઈ ગયું,
શુદ્ધ થઈ ગયું,
એ તો શુદ્ધ થઈ ગયું. આ શુદ્ધની તો વાત જ છે, એનો તો પક્ષ કરવાયો જ નથી. પર્યાયનો તો, પર્યાય તો ઉપાદય છે નહીં, એ તો એ છે એમ. પણ જો કોઈ શુદ્ધનયનો પક્ષ પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે. તેથી વિતરાગતા નહીં થાય. પક્ષપાતને છોડી ચિન્ન માત્ર સ્વરૂપે શિવલિંગ થયે જ સમયસારને પમાય છે. ચિન્ન માત્ર સ્વરૂપ વિશે ચૈતન્ય સામાન્યમાં લીન થયે, લીન તે પર્યાય છે, બોલું દ્રવ્ય છે, દ્રવ્યમાં લીન થાય પર્યાય, લીન થયે જ સમયસારને પમાય છે. હવે તો ને સાક્ષાત સમયસાર થાય છે, આપણે આવ્યું હતું 142માં. માટે શુદ્ધને જાણીને, શુદ્ધને જાણીને તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિશે પ્રવૃત્તિ રૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વિતરાય દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. પહેલેથી છેલ્લે સુધી લઈ લીધું બધું. હવે જો આ કરો સુધી ઉપચાર સારા છે, સારો થશે, અને આમાં કઈ પણ ચર્ચા કરવા જેવી હોય તો કરવા જેવી છે. જરા વિષયો છે કે ચર્ચા કરવાથી શું થાય, કે વધારે આપણે આપણું સ્પષ્ટ થાય, ગોલન થાય, કયું હોય તો દ્રઢતા થાય, એવું કરવું એવું જરા છે. મારા વિચારો કહું છું, એ પછી તમને પૂછીશ. આ બોઈ છે ને બોઈ નથી, એ મેઇન ચીજ છે. તો પેલા બદ્ધબદ્ધ લીધું છે, બદ્ધબદ્ધ કેમ લીધું અને પછી મોહી કેમ લીધું, કે બધ હોય અને બધનું લક્ષ કરે મોહી થાય, મોહી પછી લીધું. કર્મથી બંધાયેલો જીવ છે, હું કર્મથી બંધાયેલો છું એવું લક્ષ કરે છે ત્યારે મોહ પ્રગટ થાય છે. હું અબદ્ધ છું તો છે જ નહીં, એનો અર્થ મોહી. એટલે મોહ છે એ પરાશ્રિત હોય, એટલે કર્મ આશ્રિત મોહ છે. માટે કર્મ પહેલા લીધું, એનું નિમિત્ત પહેલા લીધું, અનૈમિતિક છે એનું નિમિત્ત, ના અનૈમિતિક છે. મો પાછળથી લીધો કર્મના બંધ પછી, કર્મના ઉદયમાં જોડાતા મોહ થાય છે. અંતર નિમિત્ત તો એ છે ને, નિયમરૂપ નિમિત્ત વિગ્રહ ગતિમાં એ છે ને કર્મ. કર્મથી બંધો કર્મ તો નથી, પણ કર્મમાં જોડાય છે, દર્શનમાં ચારિત્રમાં જોડાય છે. માટે મોહિ પર્યાયમાં મોહિત થાય છે, પર્યાયમાં મોહિત થાય છે અને દ્રવ્ય નિર્મોહ રહી જાય છે. મોહિ છે ને મોહિ નથી બે આવે ને, બેમાં છે છે ન હોય, બેમાં નથી નથી ન હોય, પણ એકમાં છે ને એકમાં નથી, પછી બેમાં નથી નથી આવશે.
હા, પેલા
છે નથી, પછી બે નથી નથી, બેમાં આવશે. દ્રવ્યમાં મોર નથી ને પર્યાયમાં પણ તમે નથી, પણ મોરીએ કે સમય વસ્તુ થઈ ગયું, હવે પર્યાયમાં મોહી છે, એ મોહી કોઈ દી. મોહી બતાવીને મોહીનો ઘાત કરવો જાણ્યા, પર્યાયમાં મોહી છે એ રાખવો નથી. હવે રાખવા માટે છે વ્યવહાર નહીં નો વિષય નિષેધ કરવા માટે છે, અને સ્વને આશ્રય નિષેધ થાય છે ત્યારે પર્યાયમાં પણ મોહ નિર્મોહ દશા પ્રગટ થાય છે.
અને
જયારે મોહ નો નાશ થાય ત્યારે નિર્મોહ દશા પ્રિય પ્રગટ થાય.
બરાબર એકદમ,
એ તો પ્રયોજન છે. વિચાર તો જાય ને, સમય દર્શન પ્રગટ થાય, એ તો પ્રયોજન છે. કે પર્યાયમાં બહુ રાખવો રહેવે એટલા માટે શાસ્ત્ર છે. મોહી પ્રાણી છે એને જ્ઞાન કરાવે છે પર્યાયમાં. કર્મનો મન છે એના લક્ષ્ય તને મોહ થાય છે, પણ દ્રવ્યના લક્ષ્ય મોહ ટળી જાય છે. બસ જીવ મૂળ મોહી છે એવો એક નયનો પક્ષ છે વ્યવહાર નયનો, અને જીવ મોહી નથી એવો બીજા નયનો પક્ષ. એક પર્યાયની અમે જોઈ નીકળીએ છીએ, અને એક નહીં નહીં, અને એક નહીં દ્રવ્યની અમે જોઈ નીકળીએ છીએ. પર્યાયની અમે જોનાર નહીં કહે છે કે મોહી છે, મૂળ છે જીવ. બીજું દ્રવ્યની અમે જોનાર વિકલ્પ નહીં કે છે કે મોહી નથી એવો બીજા. આમ ચિત્ત સ્વરૂપ જીવ છે, બે નહીંનો વિષય છે આત્મા, એક નહીંનો વિષય નથી. બે નહીંનો વિષય છે આત્મા, નહીંનો એટલે વિકલ્પ નહીં, જ્ઞાનનો. સામાન્ય ને વિશેષ છે તો સામાન્ય ને વિશેષને જાણનારું જ્ઞાન પણ હોય. સામાન્ય ને વિશેષ બે પડકાર છે, એટલે બે નહીં થઈ ને, એકમાં બે નહીં ન હોય. બે નહીં છે તો બે નહીં નો વિષય પણ મોજું છે દ્રવ્યને પર્યાય. તો કે છે કે પર્યાયથી જોવે તો અનંતકાળથી મોહી છે, મૂળ છે એ વાત સાચી, અને દ્રવ્યથી જોવે તો નિર્મોહી છે એ વાત સાચી. પણ નહીંના વિકલ્પથી જોવે છે તેથી પર્યાયમાં મોહ દેખાય છે, જ્ઞાનથી જોવે તો નિર્મો થઈ જાય છે. હા, કેમ રાખવું છે આ શાસ્ત્ર? મોનો કેમ ક્ષય થાય કે ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે, એમ જયારે જ્ઞાનમાં આવ્યું કે હું તો જાણનાર છું જાણનાર છું. મોહ ક્યારે હતો? કે કરનાર છું કરનાર છું, એમાં મોરી ઉત્પત્તિ થતી. હવે ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ, જ્ઞાતા તો જ્ઞાતા જ છું, તો બહુ ઉત્પન્ન થાય. પર્યાયમાં નિર્મો દશા પ્રગટ થાય છે. તત્વવેદી, અહીં તત્વવેદી લીખો છે,
તત્વવેદી એટલે નિર્મોહી,
નિર્મોહી, નિર્મોહી એટલે પર્યાયમાં નિર્મો થયો કે નહીં? તત્વવેદી નથી થયો,
તત્વવેદી એટલે નિર્મોહી,
નિર્મોહી છે.
નિર્મોહી દશા એ
તત્વને વેધી શકે, હા તત્વ વેધી
શકે, જાણે એ તત્વને જાણે,
નિર્મોહી પર્યાય બે શુદ્ધ જાણે છે. કોઈ તર્ક કરે, હજી આપણે કરશું તર્ક. બે પક્ષપાત છે, જે તત્વવેદી પક્ષપાત રહીત છે, એમ કે તત્વવેદી છે એ વિકલ્પથી રહીત છો, પણ જેવું સ્વરૂપ છે મોહી ને નિર્મોહી તો જાણે કે નહીં? એમ તર્ક તો કહે, પણ તત્વવેદી કેને કહેવાય? કે નિર્મો દશા હોય, વિખ્યાત પદ્ધતિ હોય, સમિત દર્શન પ્રગતું હોય, એને તત્વવેદી કહેવાય. તો એને તું કે છે કે એની દશામાં મોહ છે? હોય તો જુએ, ન હોય તો કેમ જુએ? હતું ને ગયું એમ જુએ છે, હતું ને ગયું પૂર્વ પર્યાયનો વ્યય ને ઉત્તર પર્યાયનો ઉત્પાદ એવું જાણનાર છે. જોજો, જે તત્વવેદી પક્ષપાત રહી છે તેમને નિરંતર હંમેશા લ્યો. ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ તો જીવ જ્ઞાન સ્વરૂપ જ છે. દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણેય જ્ઞાન સ્વરૂપ છે, દ્રવ્યમાં જ્ઞાન સ્વરૂપ ને પર્યાયમાં અજ્ઞાન એમ નથી. નિર્મોહી છે બાપુ, આ તો નિર્મો દશાદીને પ્રગટ થઈ ગઈ છે. ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ, તેને ચિત્ત સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર હોય છે. જેવો છે એટલે શું? દ્રવ્યમાં જ્ઞાન ને ગુણમાં પણ પર્યાયમાં જ્ઞાન. આત્મા જ્ઞાનમય છે ને રાગમય નથી, એ તો પાઠ છે કે નહીં? ઘીનો ઘડો છે તે માટીમય છે અને ઘીમય એમ રાગી જીવ મોહી જીવ, મોહી જીવ છે તે જ્ઞાનમય છે અને મોહી નથી. એ તો થયું, આ તો ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ એમ જાણે છે. દ્રવ્ય એવું શુદ્ધ ને પર્યાય શુદ્ધ
નહીં
એમ ન જાણે કોઈ દી તો એ તત્વવેદી નથી. તો મિથ્યા દ્રષ્ટિને તત્વવેદીમાં ફેર શું રહ્યો? તત્વવેદી અને મિથ્યા દ્રષ્ટિમાં ફર શું રહ્યો? બે મોહી જાણે પર્યાયમાં તો એટલે એને ભેદથી જુએ તો સદ્ભુત વ્યવહાર પ્રગટ થયો છે. મોક્ષ માર્ગ બંધમાર્ગ જો મોથી કર્મ બંધાતો હતો તત્વવેદી થયો પછી કર્મ બંધાય ને મોહનો સદભાવ હોય કોઈ દી નિરંતર ચિત્સુ ચિત્સુ અને નિરંતર આ જ્ઞાનને જ વેદે છે. આ નિરંતર જ્ઞાનને વેદે છે. જ્ઞાનીના બધા પરિણામ જ્ઞાનમય છે, અજ્ઞાનીના બધા પરિણામ અજ્ઞાનમય છે. જો પેલા કર્મ બંધી તો પછી મોહ રાગ અને દ્વેષ એમ લઈએ છે. તો મોનો વ્યય થઈ ગયો. તત્વવેદી છો નિર્મો દશા પ્રગટ થઈ ભાઈ. નયના વિકલ્પમાં મોહનો સદભાવ છે, ધ્યાન રાખવો હોય. નયોના જે વિકલ્પ છે ને ત્યાં સુધી પર્યાયમાં મોહ છે, પણ નયોના વિકલ્પ ગયા, નયાતીત થયો, વિકલ્પાતીત થયો, નિર્વિકલ્પ ધ્યાન આવ્યું, પછી પછી એ વખતે પણ મોહ હોય કોઈ દી? પક્ષપાતમાં મોહ હતો, પક્ષપાત છૂટ્યો એટલે નિર્મો દશા થઈ ગઈ. આગ્રહમાં વિગ્રહ હતો, આગ્રહ ગયો તો વિગ્રહ પણ ગયો. મોહી છું, રાગી છું, દેશી છું, એવો આગ્રહ હતો, એમાં વિગ્રહ રાગદેશ હતો. પકડ હતી ને કે હું રાગી છું, હું ક્યાં દ્રવ્ય રાગી કહું છું, તો પર્યાય રાગી કહું છું. એમ નથી, જે પર્યાય રાગી કહે છે એને દ્રવ્ય જોયું નથી. પર્યાયમાં વિતરાગ ભાવ પ્રગટ થાય, સમ્યક દર્શન પ્રગટ થાય. દ્રવ્યને જોયા વિનાની વાતો છે બધી. બસ એકવાર દ્રવ્યને જો, આત્માનો અવલંબન લે બાપુ. બીજો બોલ, જીવ રાગી છે એવો એક નયનો પક્ષ છે, રાગી નથી એવો બીજા નયનો પક્ષ છે. ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત એટલે વિકલ્પ છે. જે તત્વવેદી પક્ષપાત રહીત છે, પક્ષપાતથી આવું દેખાતું હતું, પક્ષપાત રહીતથી કેવું દેખાય? પક્ષથી આવું દેખાય ને પક્ષપાત ને એથી પણ એવું દેખાય રાગી છે ને રાગી નથી એવું હું તને પૂછું છું. પક્ષથી એમ દેખાતું તું રાગી છે ને રાગી નથી, અરે પક્ષપાત ચૂંટ્યો અને અનુભવ થયો
તો પછી
બે અંશ અરાગી છે, વિતરાગી થઈ ગયો. જે પક્ષથી જણાય છે એવું જ્ઞાનથી બેન જણાતું નથી, જ્ઞાનથી જુદું જણાય છે. મારો તમને કહેવાનો આશય એ છે, પક્ષથી જેવું ભાસે છે એવું જ્ઞાનથી ફાસતું નથી, પ્રતિભાસનો તફાવત છે. થોડો વિચાર માગે છે, બહુ સારો છે. એક વિચારવા જેવો આ વિષય છે, ઘેરો જરા વિચારવા જેવો, સમજી ગયા? અહીંયા અત્યારે રાજની વાત યાદ ના આવે, યાદ જ ના આવે. સ્વાશ્રય જેટલા પરિણામ થાય એટલો સમય સાથે છતાં એટલું તો લાગે છે કે આ દ્રવ્ય સુખ છે. અત્યારે જે દ્રવ્ય સુખ આપણે કહીએ છીએ સમયસાર લેવું છે, એક સમુદ્ર છે, કુટુંબાર સમુદ્ર છે, સ્વયંભૂ રહું સમુદ્ર જેટલું બન્યું છે, કેટલી જેની શક્તિઓ કરી શકે ભાવો બ્રહ્મ જ નથી જાય છે. આજકાલ એટલી ગુઢ વાતો છે. પક્ષી જેવું દેખાડું એ પક્ષી રહી થયો, પેલું દેખાય એવું દેખાય પછી એમ પૂછું છું, જુદું દેખાય,
જુદું દેખાય
ત્યારે જ્ઞાની કહેવાય. અજ્ઞાન દશામાં જેવું દેખાતું હતું એવું જ્ઞાન દશામાં દેખાય કે કર્મથી બંધાણો છું, હવે જ્ઞાન થયું તો એ કર્મથી બંધાણો છું. જ્ઞાન દશા અજ્ઞાન દશામાં હોય ને જ્ઞાન થયું તો એ હોય પર્યાય એમ ન હોય. એકલો જે સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ જ્ઞાની મૂર્તિ જોઉં તો બીજું કઈ દેખાય નહીં. જ્ઞાનમાં બહુ ઢંઢેડું પણ ક્યાંય એમાં મોહ દેખાણો નહીં, દેખાય ક્યાંથી છે નહીં, એમાં પર્યાયમાં નથી. જ્ઞાતાની પર્યાયમાં મોહ હોય કોઈ નહીં, જ્ઞાનની પર્યાયમાં અતિથિ જ્ઞાન બાકી સમુદ્ર છે એટલું લાગે છે. કાલે આપણે થોડુંક આનો ઈશારો આવી ગયો હતો અબધ બે અંશ અબધ એવું જ્ઞાન થાય છે, કાલે લીધું હતું
આપણે
એનો જ આજે વિસ્તાર, એ જ વાત લીધી હતી કાલે, એનો જ અત્યારે આ વિસ્તાર કરીએ
છીએ.
એટલું કર્યું હતું આપણે કે બે અંશ અબધ છે તત્વ, એટલે એક બધ ને એક અબધ એમ નથી એમ લીધું હતું કાલે,
કારણ તારે બંને અબધ
અબધ છે અને સંવર છે એમ લીધું હતું. આચરણો છે, આચરણો નિરોધ થઈ ગયો છે. આશ્રમ ને સંવાદ એક સાથે નથી રહેતા, એક અપેક્ષા વિખ્યાતો નો આશ્રમ રહીએ અને સંવર થાય સમય દર્શન એમ ન બને એમ, આશ્રમ નો વ્યય ને સંવર નો ઉત્પાદ એમ લેવું. એક જ વાત દૈપક્તિ જેવું લાગે છે ને એવું જ્ઞાનથી નથી લાગતું, બસ એટલું લઈ લીધું બસ. આમાં મર્મ છે દૈપક્તિ જેવું ભાષે છે સ્વરૂપ એવું જ્ઞાનથી ભાસતું નથી, જ્ઞાનથી જુદું ભાષે છે બસ. પક્ષ તો છોડાવો છે, નહીં પક્ષી તો યથાર્થ સ્વરૂપ ભાઈ તો નહીં,
પક્ષ જેવો સ્વરૂપ છે એવું વાસ્તવ
નથી, જ્ઞાનમાં વાસે
છે. જયારે પક્ષ છૂટે છે પક્ષિત સ્વરૂપ થાય છે ત્યારે જેવો સ્વરૂપ છે એવો
વાસે છે.
નહીં પક્ષમાં તો અનેક પ્રકારે કલ્પના થતી હતી, હું બંધાયેલો છું, મૌન છું, રાગી ઉતરે છે, એની કલ્પના હતી.
કલ્પના
એ કલ્પના છૂટી જાય છે જેવું સ્વરૂપ છે. આમ તો આ નિરંતર અનાધિકાર થી આવું સ્વરૂપ હતું, જેવું સ્વરૂપ હતું
ઉપાદાનમાં જ્ઞાન થાય છે, નિમિત્તમાં રાગ થાય છે.
પક્ષ
વિપરીતતા છે,
જેવું સ્વરૂપ છે
બસ ને બસ. પક્ષ હતું ખોટો હતો, ફટિકમણી લાલ છે એ તો ખોટો હતો, ફટિકમણી સ્વચ્છ છે, લાલ તો ફૂલ છે, જેવું છે સ્વરૂપ ભાષા લાગે બસ, ફટિકમણીની કિંમત પાછી પ્રકાશ લાગતો હતો. છતાં એટલે લાલ માને છે એનું નામ ભાવબંધ છે, તો ભાવબંધની સિદ્ધિ કરી એવું સ્વરૂપ નથી. ત્યારે ભાવબંધ માટેથી આ સમયતા છે. આવું એક ભ્રાંતિ કરનારા જેવો છે, બે જણા જોનાર છે, પરીક્ષક અને અપરીક્ષક.
મૂર્ખાઓ છે, એવી કલ્પના કરે છે,
આવી મૂર્ખાઓ કલ્પના કરે છે. સ્ફટિકોની છ જોવા જમા લાલ છે એમ માને છે. આવા મૂર્ખા, આવા મૂર્ખાઓ હશે છે એમ હું મરખાની પડખે ચડીશ માં એમ કે છે. એનાથી બચીએ. શ્રીમંત ઓલો થઈ ગયો, ફટિકોની ખિસ્સામાં નાખી ગયો. 10 લાખ નો વેચાણો કાલે બીજે દિવસે, પછી ઓલા હાય થઈ ગયો.
એટલે જેવું હતું એવું જોયું તો શ્રીમંત થઈ ગયો.
શ્રીમંત થઈ ગયો ને,
નહીં સ્ફટિક તો સ્ફટિક ની થા, પણ ઉસકો લાલ રંગ કે સંયોગ સે દેખતા થા તો ઉસકો કાંચ લગતા થા. કિંમત નહીં આતી,
કિંમત નહીં આતી.
ક્યાંથી આવે કાંચ ની કિંમત? થોડી આવે,
નહીં આવે.
સ્ફટિક ની કિંમત આવે. એમ વ્યવહાર નહીં થી
આવે. રાગ નો પ્રતિભાવ દેખીને હું રાગી,
કિંમત
ભૂલ છે,
ભૂલ છે, મોટી ભૂલ છે.
ઘડો ઘીનો છે એમ કહેવા છતાં ઘડો ઘીનો થતો એમ રાગી જીવ માનવા છતાં, એમ કહેવાની માનવા છતાં જીવ રાગી થતો નથી. ભલે માને બીજભાવને છોડે પોતાના શુદ્ધતા. બે નેથી શુદ્ધ દેખાય, વ્યવહારની નો વિષય છે ને. નિશ્ચય રત્ન પ્રેરણા પરિણામ એ શુદ્ધ દેખાય છે. નિશ્ચય શુદ્ધ ને વ્યવહાર શુદ્ધ બે શુદ્ધ છે. એ લીધું ને આપણે પ્રમાણભૂત જ્ઞાનમાં લીધું છે. એ વ્યવહાર નહીં, નિશ્ચય રત્ના પરિણામે વ્યવહાર નહીં લીધું છે ને. એમાં હું વેદ છે ને, એ તો સદમો વ્યવહાર છે. એમાં શું છે?
બરાબર, એકદમ બરાબર.
પક્ષવાદવાળાને
દેખાતું
દેખાતું એટલે માનતો નથી. પક્ષપાત વાળા ને દેખાય એવું થતું હોય ને, ન દેખાય ને જુદું દેખાય છે. એ તો ફેર છે મોટો. એકને કરતા પાસે છે ને બીજો કરતા જ્ઞાતા છે એમ પાસે છે. એ આવશે કરતા કરતા માં બોલમાં આવશે. બધા ચૂંટી ચૂંટી લીધા છો, ચૂંટી ચૂંટી લીધું પ્રયોજન પૂરું હતું. પેલા કર્મ નો બંધ નિમિત્ત લીધું, પછી નહીં થયું. કેમ કે નહીતર બહુ સ્વાશ્રિત થઈ જાય, બહુ પરાશ્રિત છે ને, એટલે નિમિત્ત નું જ્ઞાન કરે. બરાબર છે, અનાદિકાળથી કર્મ નો બંધ છે. બરાબર છે, એ ઉદયમાં જોડાય તો મોં થાય છે, ન જોડાય તો નિર્મો થાય છે.